ఓం 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 నమోస్తు 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 నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వజ్రాయణం నమో లోయే సోపస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమైసారాయ శ్వానుపత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే.
આત્મા દેશો અને લોકાલ પાર્ટી સફર પ્રકાશ સમજી ગયા. એ અનુભવી નો બહારનો પછીનો વ્યવહાર છે અને એ અજ્ઞાની ને સફર પ્રકાશ ની વિરક્તિ છે તો અજ્ઞાન ભય જ છે, એમાં સમય જ્ઞાન છે નહીં. એમાંથી એને એ જ્ઞાનમાંથી નાયકને પકડતા અનુભવ થાય. તો એ જ્ઞાનની પર્યાયને સ્વપ્રકાશક ઉપયોગ કહેવામાં આવે છે. આ કોઈ ઉપયોગ અંદરમાં આવે નિરવશેષપણે કંઈ પણ બાકી રહેતા સિવાય આ કોઈ ઉપયોગ અંદરમાં ટળી જાય એટલે શુદ્ધ ઉપયોગ દશા પૂરી થાય. એનું નામ સ્વપ્રકાશક છે. એ વખતે અનુભૂતિ થાય, આત્માની આનંદ આવે. તો એ જ વખતે જ્ઞાન આત્માને જાણે છે અથવા જ્ઞાન જ્ઞાનને પણ જાણે અને પ્રગટ થયેલો જે આનંદ એ પણ એના જ્ઞાનમાં જણાય. એ પ્રગટ થયેલા આનંદની સર્વપ્રતિ જ્ઞાન. જ્ઞાન તો આનંદ મૂર્તિની સર્વમુખ છે પણ એનામાં એક સફર પ્રકાશક એવી શક્તિ અંતર પ્રગટ થાય છે કે જેમાં આનંદ પણ જણાઈ જાય છે. આનંદને જાણતો નથી જ્ઞાન પણ આનંદ જણાઈ જાય છે. એવું અંદરનું સફળ પ્રકાશક પ્રગટ થાય તેને નિશ્ચય કહેવામાં આવે. એમાં પરની અપેક્ષા નથી, માત્ર પોતાનું જ છે માટે તેને નિશ્ચય એક દ્વિભાષિત છે. પરિણામ જ્ઞાનને જાણે અને ઉત્પન્ન થયેલા આનંદને પણ જાણે, પ્રતીતિને જાણે, સ્થિરતાને જાણે, બધાને જાણે જ્ઞાન. તો જ્ઞાન છે તે સ્વ છે અને બાકીના અનંત ગુણો એટલે પર્યાય એ બધું પર છે. જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર. એવું અંદરમાં સફર પ્રકાશક અનુભવના કાળમાં નિશ્ચય સફર પ્રકાશક પ્રગટ થાય. નંબર બે કહ્યું સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક નિશ્ચય એમાં પરની અપેક્ષા બિલકુલ લોકાવું ગણાતા નથી. એને નિશ્ચય સ્વપર પ્રકાશક કહેવામાં આવે. પછી સવિકલ દશામાં સાધક આવે તો વ્યવહાર જાણેલો પ્રિજ્ઞાન છે જે કઈ દેહાદી દેવગુરુ શાસ્ત્ર રાગાદી બધું જોડાય એના જ્ઞાનમાં. તો એ સ્વપર પ્રકાશક વ્યવહાર છે. પણ એ વ્યવહાર ક્યારે કહેવાય કે સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થયો હોય તો. અને સ્વપર પ્રકાશક નિશ્ચય ક્યારે પ્રગટ થાય તે સ્વપ્રકાશક હોય તો. આવી અંદરની રમત છે. આ ત્રણ રમત જ્ઞાનીને આ ત્રણ ભાવ લાગુ પડે. જ્ઞાનીને આવી ત્રણ પ્રક્રિયા હોય છે અને અજ્ઞાનીને સ્વપર પ્રકાશક સ્વપરનો પ્રતિભાવ થાય. એ તો અજ્ઞાનમય છે, એમાં કઈ આત્માનો અનુભવ નથી. એ તો એની એવી સ્વચ્છતા છે થોડી રહી છે કે સ્વપરનો પ્રતિભાસ થાય. ભગવાન પણ જણાય અને પર પદાર્થો પણ એમાં પ્રતિભાસે છે, જણાય છે. તો એવું સ્વપર પ્રકાશકની કોડીની કિંમત નથી. તો અભવિને પણ છે. બેન ક્યાંય આવ્યો તું ને કઈ બેનનો પ્રશ્ન હતો સ્વપર પ્રકાશ. એમ ચાર પ્રકાર છે. આ બધું શાસ્ત્રમાં છે. એ નિયમસારમાં જ્યારે કેવળ જ્ઞાનનો અધિકાર 119 ગાથા શરૂ કરી શુદ્ધ ઉપયોગ અધિકાર તમારે હાલે જ ના એ શુદ્ધ ઉપયોગ અધિકાર નિયમસાર છે. સારો શુદ્ધ ઉપયોગ અધિકાર એની પહેલી ગાથા 159 છે. એટલે કે મોક્ષ માર્ગનું ફળ મોક્ષ, મોક્ષ માર્ગ પ્રગટ જેને થાય એનું ફળ મોક્ષ એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય. કેવળ જ્ઞાનનું હવે સ્વરૂપ શું છે? એ કેવળી સ્વપર પ્રકાશક છે તો એને સમજી જાણે છે. એ ચાલતી વાત છે બધી બહુ, પણ એની ઊંડાણનું રહસ્ય કોઈ જાણતું નથી. કોઈ બિરલા જાણે, અનુભવી બિરલા જાણે. આચાર્ય ભગવાન એમ ફરમાવે છે, ભૂલ રાખ આવી છે જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી, જાણે અને દેખે સોને પ્રભુ કેવળી નિશ્ચય થકી, વ્યવહાર નહીં જે નિશ્ચયની બે અપેક્ષાએ વાત કરે છે. એમાં ટીકા એની શરૂઆત કરતા ટીકાની પહેલી લીટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીં જ્ઞાનીને એટલે કેવળીને સ્વપર સ્વરૂપનું પ્રકાશકપણું, સ્વપરનું પ્રકાશકપણું એટલે સ્વપ્રપર પ્રકાશક સંસંચિત કહ્યું છે. સર્વથા નથી, લોકો સર્વથા માની લીધું કે આત્માને જાણે કેવળી અને લોકારૂપને જાણે એ જે વ્યવહાર, એ જે વ્યવહાર એને સર્વથા માની લીધો એટલે ઉપયોગ અંદરમાં જાતો નથી. વ્યવહાર છે કેવળી ને કેવળી સ્વપ્ન જાણે વ્યવહાર છે. આ ટીકામાંથી બધું હો, હું મારે ઘરની વાત નથી કરતો. વ્યવહાર કેમ કર્યો કે આત્માને જાણે એ સ્વ અને આત્માની હારે પરને ભેળ્યું તો પ્રમાણ જ્ઞાન થઈ ગયું તો એને સ્વપ્ન પ્રકાશક વ્યવહાર થયો. આ ટીકા અંદરનું સ્વપ્ન પ્રકાશકમાં પરને ભેળ્યું જ નહીં એટલે નિશ્ચય થઈ ગયું. જ્ઞાનતે સ્વ અને આનંદે પર, આનંદી આત્મા જ છે, કાંઈ આત્મા કઈ પર નથી. પર તો એને અપેક્ષા કહ્યું છે. જ્ઞાનને જયારે સ્વ કહ્યું તો જ્ઞાનની અપેક્ષા એ આનંદાદી શ્રદ્ધાને પર કહેવામાં આવે છે. પણ સ્વાશ્રિત છે, એક દ્રવ્ય આશ્રિત છે સ્વપ્ર પ્રકાશક. કોનું સ્વપ્ર પ્રકાશક? બે દ્રવ્ય આશ્રિત થઈ ગયું તો એને સ્વપ્ર પ્રકાશક નિશ્ચય કહેવાય, જેમાં પરની અપેક્ષા ના આવે. જ્ઞાન જ્ઞાન નહીં જાણે છે, આનંદ નહીં જાણે. જો અનુભવના કાળમાં અતિન્દ્રિય આનંદ આવે એ જો સાધક જાણે નહીં તો સમય દર્શન થયું ખબર જ ન પડે. મુંબઈમાં કહ્યું એક ભાઈ રોણકવાળા છે, મોટા 70 લાખનો બંગલો જાણતા ગુરુદેવ ક્યાં ઉતર રોણકવાળા કહ્યું છે. રોણી ભાઈ સમય ચાલુ વાંચે કે સમ્યક દર્શન થાય એનો પ્રૂફ શું? કે આનંદ આવે અતિન્દ્રિય એનો પ્રૂફ છે, એનું લક્ષણ છે. આનંદ આવે છે એક કષાય ટળી ગયો, ચાર કષાય બીજા ગયા ચારિત્રના, તો કષાયના અભાવથી વિતરાગતા પ્રગટ થઈ, તો વિતરાગતાનું ફળ તો આનંદ જ આવે. દુઃખ હોય કે રાગનું ફળ દુઃખ અને વિતરાગતાનું ફળ સુખ, તો એ આનંદ આવે છે એને ખબર પડે છે. બહાર નીકળે છે ને પણ સ્વપર પ્રકાશક કથનચિત છે, સર્વથા નથી. કથનચિત એક શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કથનચિત એટલે કોઈ એક અપેક્ષાએ નિશ્ચય ને સ્વપર પ્રકાશક અને વ્યવહારને પણ સ્વપર પ્રકાશક. આવું આમાં છે ત્રણ પ્રકાર જ્ઞાનીને હોય, એક પ્રકાર અજ્ઞાનીને, બધાને સ્વપર એમાં જણાય છે. સ્વચ્છામાં એ જ્ઞાનને જણાય ભલે અજ્ઞાન ભાવ ઓળખાય, એમાંથી ભેદજ્ઞાન કરવું જોઈએ કે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. ત્યારે પરતરફથી ઉપયોગ હતી અંદરમાં આવે તો એ ઉપયોગ સ્વપ્રકાશક છે. ઉપાદેય પણ એક નાયકને જાણે, ઉપાદેય પણ નાયકને જાણે તે નિશ્ચય સ્વપ્રકાશક થયું અને એનું જે સામર્થ્ય થયું સ્વપ્રનું, તો આનંદને પણ જાણે છે. એ અંદરનું સામર્થ્ય છે, બહારનું સામર્થ્ય છે. આવી સ્વપ્રકાશકની કથા બહુ સારી એમ છે. કથનથી આખા આટલા શાસ્ત્રોમાં દિગંબર શાસ્ત્રોમાં ત્યાં એક કથનથી સ્વપ્ર પ્રકાશક નથી. સ્વપ્ર પ્રકાશકની વાત છે ઠેકાણા, પણ આગળ કથનથી વિશેષણ લખ્યું. આ એક આચાર્ય ભાવિ તીર્થંકર છે. પોતે લખી ગયા સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચય ચિંતા પર પ્રકાશન, નિશ્ચય અને પછી વ્યવહારતા પર પ્રકાશન, એમ ત્રણ પ્રકાર જ્ઞાનીઓને હોય છે. કેવળીને હોય અને શુદ્ધ કેવળીને પણ એ જ જાતનું છે. એક જ સમયમાં બે, એક જ સમયમાં બે હોય છે. પણ જે લોકો એમાં પ્રતિભાસે છે એ નિશ્ચયમાં ન લીધું, એ પછી લીધું. કબીરશા બતાવ્યું કે આત્મા આત્માને જાણે, લોકો પણ એમાં જણાય તો એને વ્યવહાર થયો. એમ સાધકને થોડો ક્રમ પડે છે, કેવળીને કાંઈ ક્રમ નથી. એક સમયમાં છે નિશ્ચય સર્વ પ્રકાશક અને વ્યવહાર સર્વ પ્રકાશક, એને એક સમયમાં ક્રમે હોય. સાધકને ક્રમ પડે છે, નિશ્ચય સ્વપ્રકાશક અને નિશ્ચય સ્વપ્રકાશક એક સમયમાં બે હોય, એ બે એક સમયમાં. અને પછી જ્યારે સવિતર દશામાં આવે ત્યારે વ્યવહાર જાણેલો પ્રયોજનમાં. બારમી કાતા છે ને, એ સવિકલ્પ સ્થાની છે. એ વ્યવહાર પછી ઉભો થાય, પણ નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય સ્વપર પ્રકાશકમાં. હો, સ્વપર પ્રકાશકમાં પણ નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય, આનંદ આવે, ત્યારે એને સ્વપર પ્રકાશક વ્યવહાર કહેવાય. હવે આનંદ જ નથી આવતો તો સ્વપર પ્રકાશક એટલે અજ્ઞાનમાં જાય છે, તો નિગોદમાં છે આપણે સ્વપર પ્રકાશક. પંચાસી કઈ છે, પંચાસી પહેલા
એ આનંદ 10 મિનિટ થી વધારે રહેતો નથી. એનું શું કારણ?
જો
એ જે આનંદ આવે એ 10 મિનિટ થી વધારે નથી
થતો. 10 મિનિટ નથી રહેતો, પછી માત્રા વધારે ને ટાઈમ પણ. એ આનંદ આવ્યો ભ્રમણા છે 10 મિનિટ. એ આત્માનો સ્વરૂપ કયા સમજો કે આત્મા શું? મૂળ વાત જીવ તત્વને સમજવા જેવું છે. એમ તો ઘણા ધ્યાનમાં આવે અને પૂછે ખાનગીમાં કે પ્રકાશ દેખાનો ભાઈ, પ્રકાશ ન હોય તો ભૂતગલની અવસ્થા છે. એ જ્ઞાન પ્રકાશ જરૂરી છે. આજે મેં કહ્યું ને સ્વપ્ન પ્રકાશ જીવ માત્રમાં હોય નક્કી. એ 50 ટકામાં 121 કાથામાં આચાર્ય દ્વારા લીધું છે, ઋકુદનું શાસ્ત્ર છે. વ્યવહારથી કહેવામાં આવતા એક ઇન્દ્રિયાદી તથા પૃથ્વીકાયાદી જીવોમાં ઇન્દ્રિયો જીવ નથી અને 6 પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી. તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ જ્ઞાનીઓ સ્વરૂપે છે. ટીકા: આ વ્યવહાર જીવત્વના એકાંતની પ્રતિપત્તિનું ખંડન છે, અર્થાત તેને માત્ર વ્યવહાર નથી કહેવામાં આવે છે, તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી. દેહને જીવ, એકેન્દ્રી જીવ, બેન્દ્રી જીવ એ ઉચિત નથી, પણ એનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ દેહથી જુદો પાડીને જ્ઞાનને જીવનું લક્ષણ એમ અહીં સમજાયું છે. જે આ એકેન્દ્રી વગેરે તથા પૃથ્વીકાય વગેરે જીવો ઇન્ટુકોમાં જીવો કહેવામાં આવે છે તે અનાદિ જીવ ઉદ્ગલનો પરસ્પર અવગાહ દેખીને, પિંડ દેખીને, ક્ષેત્રાવગાહ દેખીને વ્યવહાર નહીંથી જીવના પ્રાધાન્ય દ્વારા જીવને મુખ્યતા અર્પીને જીવો એમ કહેવામાં આવે છે. નિશ્ચય નહીંથી તેમનામાં પર્સન આદિ ઇન્દ્રિયો તથા પૃથ્વી આદિ કાયો જીવના લક્ષણભૂત ચૈતન્ય સ્વભાવના અભાવને લીધે જીવ નથી. એક ઇન્દ્રિય બે રીતે જીવ નથી, શરીરની સંજ્ઞા છે તો એમાં જાણવાની ક્રિયા ક્યાં છે? તેમનામાં જ એકેન્દ્રિયાદિમાં નિગોદમાં પણ જે સ્વપરની જ્ઞપ્તિ રૂપે પ્રકાશતું જ્ઞાન છે, સ્વપરની જ્ઞપ્તિ રૂપે પ્રકાશતું જ્ઞાન છે, સ્વપરનો પ્રતિભાસ થાય છે સ્વચ્છતામાં જ્ઞાનમાં. એકેન્દ્રિયને પણ તેમના માર્ગ જે સ્વપરની નકિર સ્વે પ્રકાર સુજ્ઞાન છે તે ગુણ ગુણીના કથનથી અભેદ લીધે પર્યાય ને દ્રવ્ય ને અભેદ ગણીને જીવ પણ એ પરૂપવામાં આવે છે. આ સ્વપર પ્રકાશક નું લાકડું થાય, પકડાઈ ગયું લાકડું, સ્વપ્રકાશે ગયું, નિશ્ચય સ્વપર પ્રકાશક ગયું, જ્ઞાનીના નિશ્ચયના પૂર્વક વ્યવહાર સ્વપર પ્રકાશક ગયું, ત્રણે ઉડાયા અને એક લાકડું રહી ગયું સ્વપર પ્રકાશ, સ્વપર પ્રકાશ. સ્વપર પ્રકાશક માંથી પર પ્રકાશક નો નિષેધ કરીને સ્વપ્રકાશક માં તો ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જાય, નવું જ્ઞાન પ્રગટ થાય, આત્માનો અનુભવ થાય, એમાં સ્વપ્રકાશક માં અનુભવ થાય, એ તમે આનંદ આવે એને પણ જ્ઞાન જાણે એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક થયું. જ્ઞાન પ્લસ આનંદ ખેરું કે નહીં, તો સ્વપર પ્રકાશક થયું અંદરના અંદરમાં ધ્યાનમાં મગ્ન થઈ વખતે પછી બહાર આવે ત્યારે સ્વપર પ્રકાશકનો વ્યવહાર એને હોય છે. કેમ કે સ્વપર પ્રકાશ નિશ્ચય હોય એને સ્વપર પ્રકાશકનો વ્યવહાર હોય ને, નિબંધે તો સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થયો નથી, અનુભવ નથી, તો એને સ્વપર પ્રકાશક એ વ્યવહાર અજ્ઞાનમાં જાય છે. બહુ સ્વપર પ્રકાશક વિશે બહુ ચાલે છે, તમને પૂછે તો અમે ખુલાસો કરીએ, કોઈ પૂછે તો ખુલાસો કરીએ. અરે ગુરુજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે જ્ઞાન જ જણાય છે પર જણાય છે, આત્મા પરને જાણતો જ નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યારે. આત્મા આત્માને જાણે છે એ પણ સરસામી નો વ્યવહાર છે, એમાં સાધીની સિદ્ધિ નથી. નાયક તો ગ્રાયક છે, માનવ થાય ઘણું કહી ગયા છે. સવારે ભાઈ લઈ આવ્યા હતા એમાં કે બતાવ્યું 1836 પોઈન્ટ પુસ્તક છપાઈ કે બીજો હમણાં એનું એક કારણ છે કે અનાદિકાળથી ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અને ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધિ કરે છે એવો એને અભ્યાસ અભ્યાસ અનાદિકાળથી છે. અનાદિકાળથી આજ નવો નથી. હવે એને આખું ચક્કર ફેરવવું, એનો નિષેધ કરવો. આમ આમ જણાય છે આ પ્રત્યક્ષ, આ ઘડિયાળ જણાય છે, 4:08 મિનિટ છે, પ્રત્યક્ષ જણાય છે, એ નથી જણાતું, જ્ઞાન જણાય છે. લે જો અનુભવ કરવો હોય તો, અને બાકી કરો લે, એમાં કોણ કોઈ બળાત્કાર પણ ફેરી કરે. મારો અભિપ્રાય તમારી પાસે છે, રાખો. પર જણાય છે, પર જણાય છે, પર જણાવ જાણો અનંત કાળ તો પરને જાણતા. એમાં જયારે અમારા ઉપર હલવાયો આત્મા પરને જાણતો નથી, ખરેખર જાણનાર ગણાય છે. જયારે મુંબઈમાં મારો ફોટો દીકરો મને પૂછ્યું, મને ભાઈ કે છે, કોઈ પપ્પા કે કોઈ ભાઈ કે વ્યવહાર જુદા જુદો હોય છે કે આત્મા પરને જાણતો નથી, એ તમે જે વાત કરો છો એની સામે આટલો ભલો છે તો તમારી પાસે શું દલીલ છે? ન્યાય આપોને કે એમ વધારો થતાનો છે. જો આટલા વર્ષની ઉપર તારી થઈ તો પરને તું જાણી ગયો ને, તો હા હું પરને જાઉં છું. આનંદ આવ્યો કે ના? આનંદ નથી આવ્યો. નથી આનંદ આવ્યો તો વિભાવ છે. આ શાસ્ત્રને કાંઈ તારે જરૂર નથી. લે આ શાસ્ત્રમાં શું લખ્યું છે? સ્વપ્રકાશ કી કાંઈ તારે જરૂર નહીં. હું તને પૂછું છું કે જો પરને જાણતા આત્માને આનંદ આવતો હોય તો પર પ્રકાશન વ્યક્તિ છે, કઈ વાંધો નથી મને. પણ તને આનંદ આવ્યો કે ના? મને આનંદ આવ્યો નથી તો એ ખોટું છે. એનાથી વ્યવહાર તાપાસો પર એનો નિષેધ કર વ્યવહારમાં અને અંદરમાં જાય કે જાણ ના જણાય. તો આનંદ આવશે તને. તો અમારી વાત સાચી છે, માનજે. ખોટું સંગે એને માટે આચાર્ય ભગવાને બહુ સરસ પદ્ધતિ કારમાં હું પરને મારી શકું છું, દિવાળી શકું છું, સુખી દુઃખી કરી શકું છું, એવો જે સારો અભિપ્રાય છે તે ભાવપણ છે, અધ્યક્ષાંત છે, વિખ્યાત છે, સ્વપ્નની એકતા બધી તારી થઈ છે, એ તો ઠીક. ભાવપણ ભાવપદર વિખ્યાત. પછી આગળ વધીને કહે છે કે હું ધર્માસ્તિકાને જાણું છું, અધ્યક્ષાંત વિખ્યાત છે. આ ભાવબંધની પરાકાષ્ઠા, બીજાને મારવાનો ભાવ, એ તો ભાવમાં મિથ્યા સર્જન છે, પણ હું પરને જાણું છું એ સમપક્ષી ભાવ બનશે, મિથ્યા તો છે તને. કેમ કે જણાય છે જ્ઞાન અથવા જણાય છે અભેદથી જ્ઞાય, ભેદથી જ્ઞાન જણાય, અભેદથી જ્ઞાય જણાય બધાને. ઓ ભેદથી જો તો જ્ઞાનની પર્યાય જણાય, અને અભેદથી જો તો જ્ઞાય જણાય. આવી સ્થિતિ હોવા છતાં તું સ્વને ચૂકીને મને આ ધર્માથી કઈ ગણાય છે? જ્ઞાતાનું અજ્ઞાન છે, સમકક્ષી બંધ થાય. પછી 271 કલ્પ છે, એમાં રાજનજી સાહેબ લખે છે કે હું નાયક અને આ છ દ્રવ્ય સર્વજ્ઞ ભગવાને કયા, જૈન મતમાં આવી ગયો છતાં મિથ્યા દ્રષ્ટિ રહી ગયો, એને ચેતાવે છે. હવે કે છ દ્રવ્ય તો મેં જાણીએ છીએ બરાબર, કે છ દ્રવ્ય તારું બ્રેઇન ને તું જ્ઞાતા, એ તો ભ્રાંતિ છે તારી, તારી ભ્રાંતિ છે. તને છ દ્રવ્ય જણાતા નથી, છ દ્રવ્યથી ભિન્ન જ્ઞાન જણાય છે તને. હા, મોટી ભ્રાંતિ, એમ કહું ઘણી ભ્રાંતિ ચાલે છે. આત્મા જ્ઞાયક અને છ દ્રવ્ય મારું જ્ઞેના પર વ્યાખ્યા થઈ ગયા છે, એના ઉપર ત્રણ પ્રકારે આવી ગયા. એ કોને કહેવાય? ધ્યાનનો વિષય, અને ધ્યાન કેમ કરવું આત્માનું, અને પછી ધ્યાનનું ફળ શું આવે, એ બધી વાત સંકલન છે એમાં. લાઈફ ટાઈમ માં કર્યું છે એ પુસ્તક, ખપી ગયા હતા હમણાં 1000 છપાયા લંડન વાળા, તો 1000 માંથી 500 યા તરત જ ખપી ગયા દેવલાલી. હવે 500 માં તો ખે પાસે જાતો બીજા સુધી કેવળ માત્ર સાંભળીને નિર્ણય કરવા કરતા અંદર મંથન કરીને નિર્ણય કરો. ખરેખર તો આત્માને પૂછવું, મૂંઝવણ થાય ને ત્યારે 6 મહિના સુધી તો કોઈને પૂછવું જ નહીં. જો તમે બીજાને પૂછવા જશો તો આનું અપમાન કર્યું. સર અંદર બેઠો જ ભગવાન, એ ત્યાં રખડ, જ્યાં ત્યાં પૂછ, છેવટ તો મારી પાસે સાચો જવાબ તો અંતર થી આવશે. સર્વજ્ઞ સ્વાભાવિક વિરાજમાન છે પરમાત્મા, અત્યારે પરિપૂર્ણ પરમાત્મા છે. કોઈ ધનર્થી ને કોઈ માનર્થી, બસ
એમાં
કોઈ ધન ની લોલુપતા ને કોઈ માન ની લોલુપતા. જાણવાના લોભમાં સગળો આ સંસાર છે. આ જાણવાનો લોભ થઈ ગયો છે અનંતાનો મંદિરનો. તમે ક્યાં ગયા હતા? ક્યાંથી આવ્યા? ક્યારે જાવ? હવે તારે ને મંદિર તારે
અને આ દીકરી ગુજરાત છે.
આવું ના કાંઈ પ્રયોજન ન હોય છતાં પાછી પંચાતમાં પડી ગઈ. પ્રમાણની બહાર જવું નહીં, પ્રમાણમાં ટકવું નહીં. પ્રમાણની બહાર આવતા પદાર્થો છે, તારે શું કામ થવાયું બધું ધ્યાન કરે. અંદરમાં દ્રવ્ય ને પર્યાય એ વચ્ચેનો વિચાર કર, વર્તુળ ઓછું કરી. બાકી 11 ભાગ બહાર પડી ગયા, એ બહુ સારું છે, બધા ખુલાસા છે. સ્વપ્ન પ્રકાશક માટે તમારે હિંમત વગેરે આવું ના પડ્યું, મેં કોઈ હિંમત વગેરે આવું નિરાશ થયા. અમારી છૂટ છે આજે વાત. દિગંબરોમાં શું, મોટા પંડિતોમાં ભ્રાંતિ છે. એનું કારણ છે, એક તો ઊંડાણ, બે પ્રકારનું આત્મલક્ષી સ્વાધ્યાય છું, સ્વાધ્યાય કરું પણ આત્મલક્ષી સ્વાધ્યાય છું, એટલે પાછળ થઈ જાય છે. નિયમ સાથે બધા વાંચ્યું છે, પાછળ થઈ જાય. એના ઉપર ઉદર વ્યાખ્યાન થઈ ગયા છે, ટેકો છે, બધું સાહિત્ય તો બહાર આવ્યું. એક પરની કરતા નથી અને એક પરની કરતા નથી, અનંત દુઃખ ઉભા. એના માટે એ કમલ ગતિ આચાર્ય થઈ ગયા છે, એને યોગ સાથે એને એક અનુભવનો બહુ સરળ ઉપાય બતાવ્યો. બિલકુલ શાસ્ત્ર વાંચતા ના આવતું હોય, અંગૂઠા છાપ હોય, સંસ્કૃત ના આવતું હોય, કાંઈ ના આવતું હોય, કોઈ અનુભવ થઈ જાય એવી એક સાદી વાત એને કરી છે. એને એક દાખલો આપ્યો કે દીવો છે એ પ્રકાશક છે, અને એનો જે પ્રકાશ પર્યાય છે એ પ્રકાશો, પ્રકાશકો અને પ્રકાશો અને પ્રકાશ્ય ઘટપટ જે બહારના પદાર્થો છે એ એમાં જણાય છે, પ્રસિદ્ધ થાય છે. આમ ત્રણ સ્થિતિ છે. ત્યારે એમ ફરમાવે છે કે જે પ્રકાશથી ભિન્ન છે જીવો એ તને જણાતો, અને પ્રકાશથી ભિન્ન ઘડો છે એ તને જણાય છે. તમને તો આશ્ચર્ય થાય છે, તારી મૂળ કાયું આશ્ચર્ય થાય કેમ લીધું, એ તો દ્રષ્ટાંત છું. હવે સિદ્ધાર્થમાં ઉતારે છે, આત્મા છે, એક નાયક છે, અને એની સમય સમય જ્ઞાનની ક્રિયા પણ થાય છે, અને એ જ્ઞાનની ક્રિયામાં તમે ફળ જણાય છે. બધા પદાર્થો સાથો વિગેરે દેવગુરુ સાથે જણાય છે, રાગ જણાય, ક્રોધ જણાય, બધું બાર અને તારી જ્ઞાનની ક્રિયામાં જણાય છે. કે તારી જ્ઞાનની પર્યાયમાં જે અભેદ આત્માથી જણાતો અને જ્ઞાનની પર્યાય ભિન્ન છે તને જણાય છે, આશ્ચર્ય થાય છે. ત્યારે હવે શું કરવું, તો કરવું શું કે જ્ઞેયને જાણી અને અહીંયાથી વ્યારથા પાછો પર રિબાઉન્ડ, જેમ છોકરા દોરો મારે ને એટલે પછી દોરો મારે એને ખબર છે કે હાથમાં આવશે ત્યાં ચોટી નહીં જાય, આમ પટ્ટી લઈ લે છે. એમ કે છે કે જ્ઞેયને જાણીને જ્ઞાથી વ્યાવર્તા પાછો પર કે જ્ઞેય ગણાતું નથી, મારું જ્ઞાન ગણાય છે, જ્ઞાય ગણાય છે, એટલું કરે તો અનુભવથી આવ સીધો સાદો દાખલો અમિત ગતિ આચાર્ય થયો. સંવર વિકાર કે જંજરાધિકાર થયા, જંજરાધિકાર જ્ઞાનીઓ તો કરુણા કરીને ઘણી શૈલી કરીને વાતો છે. એને પરને હું જાણું છું, હું નથી જાણતો, જાણતી એક જ્ઞાની સામે પાણા કઢાવવા જેવું નથી. જ્ઞાની તારા એટલી વાત કરે છે કે આ ઘડિયાળ જણાતી નથી, જ્ઞાન જણાય છે, પરથી ખસી જા. આ કેવળ અનુભવ કેમ થાય એની પ્રધાનતા છે. જાણવાની પ્રધાનતા નથી અત્યારે. જીવોને જાણવાનો લોભ છે. જાણવાના લોભમાં સગડો આ સંસાર અનંતારૂપ ને લોભ. બાકી વ્યવહારના કથન તો પાર વગરના આવશે. શાસ્ત્ર ઢગલા સુદ્રેયનું કથન ક્યાં વિરલ. હા, થોડા નિશ્ચયના કથન ઓછા, વ્યવહારના કથન. એક પંચાતીય શાસ્ત્ર છે એ બહુ સારી વાત નથી છે કે જેટલો વ્યવહાર નિયમનો ઉપદેશ છે એટલો બધો વિચાર છે. જેટલું વ્યવહારને જે પ્રતિપાદન કરવામાં આવ્યું એ બધું વીજ રાખે જોઈએ અને એના ઉપર દ્રષ્ટિ રાખનાર જીવ પ્રમિચ્છા રચી છે. અને જેટલું નિશ્ચયનું નિરૂપણ છે તે સત્યાર છે એના ઉપર દ્રષ્ટિ રાખનાર સમય દ્રષ્ટિ થઈ જાય છે. વ્યવહાર એનું જેટલું કથન છે એટલું મિથ્યા છે. મિથ્યા ઉપદેશ આપે છે વ્યવહાર. વ્યવહાર મિથ્યા ઉપદેશનો આપનાર છે અને તેથી મિથ્યા છે અને એના ઉપર દ્રષ્ટિ રાખે એટલે શ્રદ્ધા વિશે બનાવી દે એને સત્યાર્થ માને તો મિથ્યા તો દોષ તમને લાગશે. વ્યવહારના કથન તો પાર વગરના આવે. કારણ કે કુંભારથી ગળો થાય એ સ્થૂળ વ્યવહાર, પછી માટીથી ગળો થાય સૂક્ષ્મ વ્યવહાર. વ્યવહારથી માટીથી ગળો થાય નહીં. જયંતિભાઈ, કુંભારથી તો ન થાય પણ માટીથી પણ થાય. માટીથી થાય, કુંભારથી ન થાય તો કઈ નહીં. હવે ઘણા વખત સાંભળ્યું એટલે કઈક અમારું અજ્ઞાન ગયું છે, ગયું તો નથી. માટીથી ન થાય, થાય માટીથી થાય તો ઘણા સરખા દવા જોઈએ અને ઘણા પછી તાવડી જ ન થાય. ઘણા થયા કરે માટી કરતા હોય અને ઘરો કર્મ હોય તો ઘણા થયા કરે પછી તાવડી તો થાય નહીં. એમ છે નહીં. એક પરમાણુ દાખલો કહો ગુરુદેવે, એક પરમાણુ છૂટો સ્કંદમાંથી જુદો પાડો વિચારવાનો અને એના ગુણો સ્પર્શ સ્કંદ વર્ણ મુખ્ય ચાર ગુણ છે ને, તો હવે વર્ણ ગુણની એની પર્યાય થાય તો પેલા સમયે 40 ડિગ્રી સફેદ થઈ પર્યાય, બીજા સમયે 30 ડિગ્રી કાઢી થઈ, ચોથા પાંચમા સમય થાય તો બ્લુ થઈ જાય છે. તો હવે એનો ગુણ તો સદસ્ય એકનો જ છે વર્ણ નામનો. ગુણનો ફેરફાર નથી. ગુણ તો એ નહીં, દરેક પર્યાયમાં ગુણ તો સતત એ નહીં છે અન્વય રૂપે. અને પર્યાયમાં ફેરફાર થયો તો નક્કી થાય છે કે પુદ્ગલ દ્રવ્ય એ પર્યાયનો કરતા નથી. પર્યાયનો કરતા પર્યાય છે, સતત થાય છે. ત્યારે ઉચ્ચાર કે પુદ્ગલ કરે છે એમ કહેવામાં આવે છે. આવી જીવની વાતો છે બધી. કરતા બુદ્ધિ બહુ મારી નાખી છે, જ્ઞાતા માને છે એ ભૂલ થઈ.
પ્રશ્ન
બરાબર આવ્યો કે વ્યવહાર નહીં જો મિથ્યા ઉપદેશ આપનાર છે તો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં નિશ્ચયનો ઉપદેશ છે, વ્યવહારનો પણ ઉપદેશ છે. બે દયાશ્રિત છે ને વાણી, દ્વિદયાશ્રિત છે. પરંતુ સાપેક્ષ નિશ્ચયની વ્યવહાર પરસ્પર સાપેક્ષ જોડવું છે. તો એમ પ્રશ્ન આવ્યો કે વ્યવહાર નહીં જો ખોટો ઉપદેશ આપે છે તો જીનેન્દ્ર ભગવાનના વિગતનીમાં વ્યવહારની વાત તો એણે જ કરી છે, વ્યવહારની વાત એણે કરી છે અને પછી એનો નિષેધ કરવો એ પણ એને વાત કરી છે. શું કહ્યું? એટલી વ્યવહારની વાત કરીને ભૂલ પોઈન્ટ નથી, પણ વ્યવહાર નહીંનું જ્ઞાન કરી તું એને નિષેધ કરજે નિશ્ચયની વડે નિર્દય થઈને. ઈ વાક્ય કેવું છે? ઈ વાક્ય પણ એવું છે, વ્યવહાર નહીંને જાણીને નિશ્ચયની વડે તું એનો નિષેધ કરજે. ઈ વાક્ય કોનું છે? એ સર્વજ્ઞ ભગવાનનું. તો વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે, નિશ્ચય નહીં સ્વભાવનું જ્ઞાન કરાવે, વ્યવહાર નહીં સંયોગનું જ્ઞાન કરાવે છે. માત્ર એની મર્યાદા એટલી છે અને નિશ્ચયની જેવો સ્વભાવ છે એવું ભાન કરાવી દે છે. એટલે નિશ્ચયની ઉપાધિ છે, વ્યવહાર નહીં એ છે. સંયોગનું દેહ અને આત્મા જ્યારે એક ક્ષેત્ર હોય તો દેહ તે જીવ છે એમ કે, આત્મા કર્મથી બંધાયેલો છે એમ કે, આત્મા મારા અભ્યાસ થાય છે પણ વ્યવહાર નહીં કે. નિશ્ચયની કહે છે કે દેહથી બંધાણો જ નથી, દેહ છે જ નહીં આત્માને, દેહથી રહિત આત્મા છે, વિદેહી છે, અત્યારે અશરીરી છે આત્મા, અત્યારે અત્યારે હો આત્મા કર્મથી બંધાયેલો નથી, અબદ્ધ છે આત્મા, રાગથી સંયુક્ત છે જ નહીં. વ્યવહાર નહીં કે સંયુક્ત છે, નિશ્ચય નહીં કે રાગથી રહિત આત્મા, બે દેહનું કથન છે. એના માટે ભોગસ્માર્ક પ્રકાશમાં એક બહુ સરસ બે વાક્ય આવ્યા છે, ભોગસ્માર્ક પ્રકાશ, કે જેટલું વ્યવહાર નહીં કથન નિરૂપણ હોત તેને અસત્ય જાણી તેનું સિદ્ધાંત છોડજે, અને જેટલું નિશ્ચય નહીં વડે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે સત્ય છે એમ જાણી તેનું સિદ્ધાંત અધિકાર કરજે. બે વાક્ય છે ભોગસ્માર્ક પ્રકાશ. સ્ટીકર હમણાં નીકળ્યા છે, અહીંયા આવ્યા છે સત્ય છે ને. વ્યવહાર ને સત્ય મહેનત છે, અજ્ઞાન છે. વ્યવહાર ને સાચું લાગે છે ત્યાં સુધી નિશ્ચય ની ગીરો ઉઠી જાય, સ્વભાવ ઢંકાઈ જાય, દેખાતો
નથી. ભૂમિકામાં વ્યવહાર ની સિદ્ધાંત છોડવું
હે,
વ્યવહાર ની ભૂમિકા કઈ ભૂમિકામાં છોડવું એનું સિદ્ધાંત.
સભ્ય પ્રશ્ન જેને પ્રગટ કરવું હોય એને શ્રદ્ધાંત છોડી દે, વ્યવહાર છોડવાની વાત નથી, એનું શ્રદ્ધાંત છોડજે. વ્યવહાર તો નહીં છૂટે તો જ્ઞાની થયા પછી સુભાવ કોણ જાણવા માટે આવશે? એ વ્યવહાર સુભાવ કરવો હોય અજ્ઞાન, સુભાવ આવે જાણે એમના વ્યવહાર. જગત ને એમ છે કે સુભાવ કરવો તે વ્યવહાર, સુભાવ કરવો એ અજ્ઞાન, સુભાવ આવે એના કાળક્રમે એને જાણવો કે સુભાવ છે, એનાથી જુદો હું છું એમનો વ્યવહાર છે. જાણવો તે વ્યવહાર, કરવો તે વ્યવહાર, તો અજ્ઞાન છે, કરતા બુદ્ધિ છે, ખોટો પે. એ પગે ઘણા વખત પહેલાની વાત છે, રાજકોટમાં વાંચતો હતો પહેલા, તો 20 વર્ષ પહેલાની વાત. વ્યવહારની વાત તો કરતા જા તો સોનામાં સુધરો, ભલે કાલથી હું વ્યવહારની વાત કરીશ. એટલે એને એમ થયું કે શુભ ભાવ કરવાનો કેશે કઈ એને જોતું વિતરાગની ગાદી ને લાંચો છે. બીજે દીજો કાલે એક દોઢ રૂપિયાની બાગી હતી કે વ્યવહાર મારે બરાબર છે, બાગી યથાર્થાને છે અને એ વ્યવહાર પણ છે. અનુભવ પહેલા પણ વ્યવહાર હોય, અનુભવ પછી પણ વ્યવહાર હોય. તો એ વ્યવહાર શું છે કે જે શુભાર શુભાવ આવે એનાથી આત્મા ભીન છે એમ વારંવાર વિચાર કરવો એમ નામ વ્યવહાર. વિચાર કરવો એમ નામ વ્યવહાર, શુભારૂપ કરવો એમ નામ વ્યવહાર નહીં. એ સવિકલ્પ એને ભેદ જ્ઞાન કહેવાય. સવિકલ્પ ભેદ જ્ઞાન કે દેહથી મારો આત્મા જુદો છે, કર્મથી જુદો છે, રાતથી જુદો, એક સમયની પર્યાયના ભેદથી પણ હું જુદો છું એમ, હું નાયક છું, અભેદ છું, સામાન્ય ટંકુર કે પરમાત્મા છું એમ ભેદ જ્ઞાનનો વારંવાર વિચાર કરવો એમનો વ્યવહાર છે. એ વ્યવહારમાં વિચાર તો ગળે છે, વિચાર તો ગળે છે અને શુભ ભાવની કરતા બુદ્ધિ રાખે તો વિચાર તો દ્રઢ થઈ જાય છે. વ્યવહાર નથી, જેના ગમે એને વ્યવહાર નથી કયો, જાણે એવો પ્રજ્ઞાન કયો. શું કહ્યું? કરેલો નથી કઈ ક્યાંય. એ આખો જગત એમ માને છે કે પેલા વ્યવહાર પછી નિશ્ચિત થાય. વ્યવહાર એટલે કશાય નિમતતા કરવી. આ એવા શાસ્ત્રોમાં પણ આવે, શ્રીમદમાં પણ એવા વાક્યો તો ઘણા આવે, ઉત્સાહ પેલા થાય, કશાય નિમતતા થાય, પાત્રતા કેવી કેવી રીતે ઘણી વાતો તો વ્યવહારની આવે. એનાથી જુદો આત્મા છે વિચાર કરવો તે વ્યવહાર નિશ્ચયને અનુકૂળ છે. શુભ ભાવ કરવો એ પ્રતિકૂળ છે. સમયકર્ષણ ત્રણ કાળ ગેરંટી. જે ક્રિયા કરવાથી તને દુઃખ થાય એ ક્રિયા કરવાની અભિલાષા તને તેની છે. શુભ ભાવથી પણ દુઃખ, નશોથી પણ. એક સોનાની બેરી એક લોઢાની બેરી, કોકને કે ભાઈ તને બાંધવો છે પણ સોનાની બેરીથી બાંધવો છે, લોઢાની બેરી ના ભાઈ સાહેબ મારે બંધાવવું નથી. બંધનની અપેક્ષા બે સરખા છે, ઉલટું વધે ને એમાં વધારે હોય. ગળે રહ્યો જાય શુભ ભાવ તો એટલો ગળે વર્ગો છે. પ્રાથમિક જીવમાં શુભ ભાવથી આત્મા જુદો છે એમ વારંવાર જાણ એમના પ્રાથમિક છે. શુભ ભાવ કરવો એ પ્રાથમિક ભૂમિકા નથી. કેમ કે જે વિતરાગ પરમાત્મા થયા, વિતરાગ થયા તે રાગ કરવાનો ઉદ્દેશ આપેલી રાગ આવે એને જાણે, રાગ આવે એને જાણે એમનો વ્યવહાર. છઠ્ઠા ગુસ્તાને આવે, આવે ને કરવો એમાં આત્મા નો ફેર છે. મોટો ફેર છે. વ્રત નિયમ ઉપવાસ આવે ને, લખાવો બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા જોઈએ, પરિગ્રહનું પરિમાણ જોઈએ, બીજા તો મન કશાય ના ભાવો આવે પણ સાધક મન કશાયને કરતો નથી. કરતો દેખાય છે પણ કરતો નથી, એને જાણતો દેખાય છે પણ એને જાણતો નથી. એટલો જાણનાર ને જાણે છે. જ્ઞેયનો સદભાવ કે અભાવ બે વખતે પણ જાણનાર જણાય છે. જ્ઞેયના સદભાવમાં પણ જાણનાર જણાય છે અને જ્ઞેયના અભાવમાં પણ, નિર્વિકલ્પ ધ્યાનમાં પણ. છઠ્ઠી ગાથામાં કહ્યું છે, જ્ઞાતા અવસ્થા વખતે પણ જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. એ સવિકલ્પ દશામાં શું કરતા છે એનું જ્ઞાન આત્માને જાણ્યા કરે છે. કિંચિત નિર્જરા થાય છે. જો જ્ઞાનને આત્માને જાણવાનું જ્ઞાન છોડી દે તો વિચાર નથી થઈ ગયો, તો બંધાઈ જાય. ઇન્દ્રિયો પર નહીં જાણતી હોય પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વરે જાણે છે. એક જ્ઞાનની પર્યાયમાં બે ભાગ પડી ગયા છે, એક જ્ઞાન ચેતના એક કર્મ ચેતના. પર્યાય એક ભાગ બે છે, જ્ઞાનની પર્યાય એક સ્વમુખે છે અતિન્દ્રિય જ્ઞાન અને પરાશ્રિત છે તે ઇન્દ્રિય જ્ઞાન. પર્યાય એક ભાગ બે છે, એક બંધનું કારણ વિજ્ઞાન અને અત્યંત વિજ્ઞાન મોક્ષનું કારણ થાય છે. સમય એક છે, પર્યાય એક, ભાગ બે. એટલે તો સાધક કહેવાય ને, સાધક એટલે ભાગક તત્વ છે, થોડો આશરો ભંગ થાય છે, સમનિદ્રા છે, સાથે આશરો ભંગ પણ છે, મોક્ષ થયો નથી પૂરો, તો સાધકને પણ એવા ભાવો આવે, શુભ ભાવ આવે. અરે અશુભે પણ આવે, ટીકે જોતા મોટા ને પાંચ માં રુદ્ર ધ્યાન પણ થાય, પંચમ ગુણ સ્થાન સુધી રુદ્ર ધ્યાન થયું તો પણ સમય કષ્ટને બાધક નથી આવતો. ચારિત્રનો બાધક છે, ચારિત્રનો બાધક ઘાતક છે જરૂર, રાગ ચારિત્રને ઘાતે છે, અને રાગ મારો તો સમય કષ્ટનો ઘાતી. રાજપાટમાં હોય બહારના કુંજના કારણે, કોરોના કુંજ ના હોય તો રાજા થઈ ગયા, ચક્રવર્તી થઈ ગયા, ભરત મહારાજા સમય સમય નિર્જરા રાખે, સાહેબ સિદ્ધા વર્ષ સુધી લડાઈ માર્યા અને પિતાના ઓમકાર ધ્વનિ સાંભળવા ન ગયા. સાંભળવા ન ગયા કે એનો કાળક્રમે ભાવ આવે છે, એનો સ્વયં સ્વકાળ અને સ્વભાવ એ પ્રગટ થાય છે પર્યાયનો. હા, એને આત્મા કરતો નથી, એ જણાય છે પણ એને જાણતો નથી, એ તો જાણનારને જાણે છે. આવી અંદરની રમતો છે. દેખે છે પણ દેખતો નથી, જાણે છે તો પણ જાણતો નથી, ચાલે છે તો પણ ચાલતો નથી. આ અંદરની રમત છે, રૂખા પરિણામ થઈ ગયા છે ભાઈ. એના પરિણામમાં ચિકાટ, વિખ્યાત અને ચિકાટ નીકળી ગઈ છે. તેલનું વર્તન કાઢી નાખ્યું છે, એને રજ ચોકતી નથી. એના માટે એક દાખલો બહુ સારો, નાની ઉંમરની વાત કરું છું, 8-10 વર્ષની ઉંમર હશે, એમાં બીજા અંગીમતી નિયારે છોકરા બધા ભણતા હોય તો વાતો છે તો કરે ને, એમાં એક છોકરો 12 વર્ષનો આવ્યો એટલે વાત કરવા માટે સાંભળી વાત, એટલે એવી વાત એને કરી કે કૃષ્ણ મહારાજ છે ને, કૃષ્ણ મહારાજ છે તો એને 16,000 સ્ત્રી છે નાની. પછી એને વિચારાયો કે આ ગંગા નદીના સામે કાંઠે એ ઋષિ છે, તો એને આ ભોજન તમે આપ્યો હોય, માણસે બરો હા લાડવાનો બરેલો ચિકા, તો માણસે કહ્યું કે સાહેબ આ ગંગા નદી પાર કેવી રીતે કરવી, બે કાંઠે જાય છે પાણી પૂરતું છે, તો કે નદી કિનારે જઈને કહેજે કે કૃષ્ણ મહારાજ સદા બ્રહ્મચારી હોય, સદા હો આઠમ ચોક્કસ નહીં, સદા બ્રહ્મચારી હોય તો માર્ગ આપશે. આ કેવા ગપ્પા પાડે છે, એમાં કઈ માર્ગ નથી આપે કઈ, પણ બોલાય કેમ રાજાને ધામ થાય ઘી માર્યા ભલે થાલ લઈને, અને બોલ્યો જેમ કહ્યું એમ બોલ્યો અને ફટ માર્ગ થઈ ગયો સાહેબ સામે કાંઠે. અને ઋષિ મહારાજ જમાયા, ઋષિ મહારાજ ઓ ઉટકાર લેતા બહુ, ઋષિ મહારાજ મારે સામે કાંઠે જવું છે, કેવી રીતે જવું, બે કાંઠે ચપાટો માર્યો દાખલો છે, આ તો દ્રષ્ટાંત છે, કેટલો અંદર માંથી લુખાપણું હોય છે, સાક્ષી ભાવ કેટલો પ્રગટ થાય છે. અને કહ્યું સમજી ગયા, બહાર થઈ ગયો અંદરની રમત છે. સમય સમય નિર્જરા થાય છે, મન અલ્પ થાય છે, એને જોડ કરીને નથી શકાય, પણ દ્રષ્ટિ મુખ્યતાથી કહેવાય છે. આય છે બંધ પડો, બંધ તો અનંત બંધુ કારણ નથી, થોડો અલ્પ કરતા અંદરના ભેદ જ્ઞાનની બધી વાતો છે. ઈચ્છો દેખો બહુ દેખે છે, દેખતો ચાલે છે પણ
અમારા ગોપાલ સ્વામી પોતે
એને એવો વિશ્વાસ નથી આવતો, ઉનાળથી વિચાર નથી કે એનો કામ હોઈ શકે કે કેમ. થોડો ઉનાળથી વિચાર કરે તો હોઈ શકે એટલું તો આવી જાય. પ્રકાશ છે તો સૂર્યને પ્રસિદ્ધ કરે છે, ભલે સૂર્ય ન દેખાડો તો પણ અનુમાનમાં આવી જાય. પ્રકાશ છે તો પ્રકાશક હોવો, ભર્યાય છે તો દ્રવ્ય હોવું જોઈએ, જ્ઞાન પ્રગટ થાય છે તો જ્ઞાયક દ્રવ્ય હોવો જોઈએ. એમ અનુમાન કરીને પણ જરા જરા ચંદ્રમાં લોરે તો વિશ્વાસ આવવા પડે. હવે આ મોટા સર્વજ્ઞ ભગવાન જ્યોતિષ શિખાડ દેતા એ લખે છે કે તારા જ્ઞાન માં આત્મા જણાય છે. એ જ્યોતિષ ને માનતો નથી, બોલો જ્યોતિષ જોઈ હતી એને થાય કે ન થાય તો આપણે સમજવા જેવું કરવું, સમજવા જેવું. પણ આ તો અપર થાય થાય ને આ જણાય છે એનો પૂરો વિશ્વાસ છે. હું એમ કહું છું કે આ લાકડી છે કે આ કૂતરો છે તો બધા કહેશે કે લાકડી લાકડી ને લાકડી ગણાય છે, કૂતરો નથી આ લાકડી છે. પણ આ જણાય છે કે જ્ઞાન જણાય છે, ક્યાં વાંધો તો એક શુદ્ધ પડે. જ્ઞાન જ્ઞાન ને જાણ્યા સિવાય લાકડી ને જાણી શકે નહીં. જેમ કે ક્રોધ આવ્યો તો ક્રોધ આવ્યો તો ક્રોધ તો ક્રોધ ને જાણતો નથી, તો ક્રોધ ને જાણનાર જ્ઞાન ક્રોધ થી ભિન્ન છે. તો જ્ઞાને જ્ઞાનને જાણીને ક્રોધને જાણ્યો કે જ્ઞાનને જાણ્યા ક્રોધને જાણે, સમજાય છે કઈ? જ્ઞાન જ્ઞાનને જાણ્યા વિના ક્રોધને જાણે કે જ્ઞાન જ્ઞાનને જાણીને ક્રોધને જાણે? તો હવે ક્રોધ જણાય છે એને બદલે જ્ઞાન જ્ઞાનને જાણે છે. ક્રોધ ઉપર જરા ખસી જાઓ, નાની પર આવી જાઓ તો કામ થઈ જાય. અઘરું નથી જ્ઞાન જ્ઞાનને જાણીને ક્રોધ ને જાણે, જ્ઞાન જ્ઞાનને ન જાણે તો જડ થઈ ગયું. જ્ઞાન જ્ઞાનને જાણે સૂર્યનો પ્રકાશ પ્રકાશને પણ પ્રકાશે અને ઘટને પણ ઘટને પ્રકાશે, અને પ્રકાશ સૂર્યને ન પ્રકાશે તો અંધારું કહેવાય. ડાક્ટર સમજાય કે સૂર્યની વાતો જવા દો, એનો પ્રકાશ છો. પ્રકાશ પ્રકાશને પ્રસિદ્ધ કરતો મકાનને પ્રસિદ્ધ કરે છે, પ્રકાશ પ્રકાશને ન પ્રસિદ્ધ કરે પ્રકાશે નહીં, અને મકાનને પ્રકાશે કોઈ બને તો આ પ્રકાશને અંધકાર થઈ જાય છે. એમ ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. જ્ઞાન જ્ઞાનને જાણીને ક્રોધને જાણે છે, જ્ઞાન જ્ઞાનને જાણવાનું છોડીને ક્રોધને જાણી શકે નહીં તો જળ થઈ જાય. ઉર્ધપણે આત્મા ચરાય, શ્રીમદજી કહ્યું ઉર્ધપણે. શ્રીમદજી ને પગે લાગે બધા એનું લખેલું માને અનુભવ